સંસારનો સુખ જેને દુઃખરૂપ લાગે છે એ જ પરમાત્મા સાથે પ્રેમ કરી શકે છે. જેને સારું સારું ખાવાની ઈચ્છા થાય છે, ઇન્દ્રિય ભોગ ભોગવવાની ઈચ્છા થાય છે, તેનો ઘણો સમય લુલીના અને ઇતર ઇન્દ્રિયોના લાડમાં જશે. એને ભજનાનંદ મળ્યો નથી, તેથી બહારના વિષયોમાં આનંદ શોધવા એ જાય છે. ઈશ્વરને માટે લૌકિક સુખનો ત્યાગ ન કરે ત્યાં સુધી તે જીવ માટે પ્રભુને દયા આવતી નથી. અરે, આ શરીર ભોગ ભોગવવા માટે નથી, ભગવત સેવા માટે છે. ભગવત સેવામાં શરીરને કસો, પરોપકાર કરતા શરીરને ઘસાવો. ઠાકોરજીના ઉપયોગમાં મારું શરીર ન આવે તો એ વૃથા છે. આ રીતની સબરીજીના જેવી ભાવના રાખો. સબરીજી ઝાડ ઉપર સૂઈ જતા આખો દિવસ જંગલમાં ફરીને ફર ભેગા કરતા અને રાત્રિના સમયે ઋષિઓના આશ્રમમાં પધરાવતા. માતંગ ઋષિને આશ્ચર્ય થયું કે આ કોઈ ચોરીથી સેવા કરે છે, ગુપ્ત રૂપે સેવા કરે છે, એ સ્વરૂપ છુપાવે છે. માતંગ ઋષિએ નિશ્ચય કર્યો કે આજે હું નિંદ્રાનું નાટક કરીશ, પણ જાગતો રહીશ અને નજર રાખીશ કે કોણ આવે છે, આ ફર કોણ મૂકી જાય છે. દર્ભના આસન ઉપર માતંગ ઋષિ સુતેલા હતા. રાતના 12 વાગ્યા હતા. તે સમયે સબરીજી ધીરે ધીરે ત્યાં ગયા અને ફર પધરાવ્યા. માતંગ ઋષિ જાગતા જ હતા. એમણે પૂછ્યું, બેટા તું કોણ છે? જાત છુપાવવી એ પાપ છે. સબરીજી ગભરાયા કે હું તો ભીલડી છું, તે મારા હાથના ફરનો સ્વીકાર હવે આ ઋષિઓ નહીં કરે, એ તપસ્વી બ્રાહ્મણ છે અને હું તો હીન જાતિની છું. સબરીજી થરથર કાંપવા લાગ્યા. ઋષિને વારંવાર વંદન કરીને કહેવા લાગ્યા કે હું એક અપરાધીની છું, તમારી દાસી છું. માતંગ ઋષિએ પૂછ્યું, રોજ રાત્રે તું અહીંયા કેમ આવે છે? સેવા તું કરે છે? સબરીજીએ હા કહી. ઋષિએ પૂછ્યું, તું દિવસે કેમ આવતી નથી, રાત્રે કેમ આવે છે? સબરીજીએ કહ્યું, મારી સેવા કદાચ ગ્રહણ ન થાય માટે હું રાત્રે આવું છું. કસ્તુરી ઉગાડી રાખશો તો ઉડી જશે, ભક્તિની બહુ જાહેરાત થાય તો ભક્તિ પણ ઉડી જાય છે. લોકો ભક્તને બહુ માન આપે એટલે ભક્તને થાય કે હું કંઈક છું. સાધકે સાવધાન રહેવાની બહુ જરૂર છે. જેને બહુ માન મળે તેનામાં અભિમાન આવે છે. હું પણ આવ્યું કે ભક્તિમાં ઉપેક્ષા આવી. ભક્ત પછી એમ માનવા લાગે કે ભક્તિ થાય તો ઠીક છે, ન થાય તો પણ ઠીક છે, હું તો મનથી ભક્તિ કરું છું, એવું ન કરો. ભક્તિ એ અવલૌકિક ધર્મ છે, એને ગુપ્ત રાખો. ભક્તિ જગતને બતાવવા માટે નથી, ભક્તિ તો માલિકને રાજી કરવા માટે છે. સેવા જગતને બતાવવા માટે ન કરો, ભગવાનને રાજી કરવા માટે કરો. સત્કર્મની જાહેરાત કરવાથી પુણ્યનો વિનાશ થાય છે. માતંગ ઋષિને આશ્ચર્ય થયું કે આ કેવું બોલે છે? આ ગમે તે જાતની હશે પણ આ જીવ દૈવી છે, આ જીવ કોઈ સાધારણ નથી. તેમણે સબરીજીને પૂછ્યું, બેટા તું કોણ છે? સબરીજી બોલ્યા, મહારાજ હું એક બિલડી છું, હીન જાતિની છું, મારું નામ સબરી છે. માતંગ ઋષિએ વિચાર કર્યો કે ભલે એ જાતિહીન છે પણ કર્મહીન નથી. આ કોઈ મહાન દેવી જીવ ભીલ યોનિમાં આવ્યો છે, કંઈક ભૂલ થઈ છે. ઋષિએ સબરીજીને કહ્યું, બેટા જાત છુપાવવી નહીં, કોઈ જાત હલકી નથી. જે સત જે સ્વધર્મ છોડે એ હલકો છે. બેટા તું ક્યાં રહે છે? સબરીજીએ કહ્યું, મહારાજ જંગલમાં ફરું છું, ઝાડ ઉપર રહું છું. ભક્તિનો રંગ લાગે, પ્રભુના દર્શન થાય, જીવન મરણ સુધરે એ જ ભાવના છે. માતંગ ઋષિનું હૃદય પીગરી ગયું. એમણે કહ્યું, બેટા આ આશ્રમમાં એક બાજુએ નાનકડી ઝૂંપડી હું તૈયાર કરાવીશ, તું ત્યાં રહેજે, તું આજથી મારી દીકરી છે. માતંગ ઋષિએ સબરીજી માટે આશ્રમમાં એક બાજુએ એક ઝૂંપડી બનાવડાવી. સબરીને કહ્યું, તારે સેવા કરવી છે, તું આ ઝૂંપડીમાં રહે. સબરીજી શુદ્ધ હતા, છતાં કેટલાક ઋષિઓએ થોડો વિરોધ કર્યો કે આ બિલડીને આશ્રમમાં કેમ રાખો છો? માતંગ ઋષિએ કહ્યું, મેં એને કોઈ દિવસ સ્પર્શ કર્યો નથી, હું ધર્મની મર્યાદા તોડતો નથી. એની જાત ગમે તેવી હશે પણ મને લાગે છે કે આ જીવ બહુ લાયક છે, અતિશય શુદ્ધ છે. અહીં એક બાજુએ એ રહે તો મને શું વાંધો? પણ ઋષિઓએ કહ્યું કે મહારાજ આ ઠીક નથી. કેટલાક ઋષિઓએ તો માતંગ ઋષિને કહ્યું કે અમે તમને જ્ઞાતિ બહાર કરીશું. માતંગ ઋષિએ જવાબ આપ્યો, તમારી પંગતમાં મારે જમવા આવવું પણ નથી, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. માતંગ ઋષિ રોજ શ્રી રામ કથા કરતા સબરીજી તે સાંભળતા. માતંગ ઋષિને દયા આવી, એમણે કૃપા કરીને સબરીજીને શ્રી રામ મંત્રની દીક્ષા આપી. શ્રી રામ મંત્રનો અર્થ સમજાવતા માતંગ ઋષિએ સબરીજીને કહ્યું કે ઓમકારનો ભાવાર્થ શ્રી રામ નામમાં ભર્યો છે. ઓમકાર ઓ પૃથ્વી તત્વનો અક્ષર છે, મ આકાશ તત્વનો અક્ષર છે, એ સૂર્ય છે. રામ નામમાં ર અગ્નિ તત્વનો અક્ષર છે, આ વાયુ તત્વનો અક્ષર છે, સૂર્ય છે. આ અગ્નિ તત્વરૂપી વાક વાચા અને વાયુ તત્વરૂપી પ્રાણના સહયોગથી ઓમનું ઉચ્ચારણ થાય છે. વાક એ રૂક છે અને પ્રાણ સામ છે. રૂક સામ એ જ પ્રણવનું રૂપ છે. આ રૂક શામમાંથી વ્યંજનનો એટલે કે ક તથા સુનો લોપ કરવાથી રુ અધિક આમ રામ શબ્દ બને છે. આમ રામ એ પ્રણવનું ઓમકારનું અજ્ઞેય રૂપ છે. માતંગ ઋષિએ સબરીજીને કહ્યું, બેટા આખો દિવસ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ જપ કર, આ સર્વ વેદનો સાર છે. આ મંત્ર અતિ દિવ્ય છે, શ્રેષ્ઠ છે. ગુરુદેવે આપેલા શ્રી રામ નામના મંત્રનો સબરીજી સતત જપ કરતા, સંતોની સેવા કરતા ધીરે ધીરે પાપ બરવા લાગ્યા. મન શુદ્ધ થયું, શુદ્ધ મનમાં પરમાત્માના દર્શનની ભાવના જાગે છે. સબરીજીમાં પરમાત્માના દર્શનની તીવ્ર ઈચ્છા જાગી. એક દિવસ એવું થયું કે બ્રહ્મ મુહૂર્તમાં સબરીજી બુહારી કરતા હતા. અંધારું હતું, એક ઋષિ સ્નાન કરીને આવતા હતા. એમનો પગ બુહારીને કંઈક વાગ્યો, ઋષિને ખોટું લાગ્યું, તે એમને બહુ ક્રોધ આવ્યો. એમણે સબરીજીનો તિરસ્કાર કર્યો કે આ ભીલડી મને અડકી ગઈ. તપશ્ચર્યાને ભક્તિનો સાથ ન હોય તો તપસ્વીનું પણ પતન થાય છે. રાવણે બહુ તપ કર્યું હતું પણ તેનું પતન થયું છે. તપશ્ચર્યા મનને શુદ્ધ કરી પ્રભુને રાજી કરવા માટે છે. તપશ્ચર્યામાં મન શુદ્ધ થયું હોય તેને ક્રોધ આવે નહીં. ઋષિએ સબરી માને લાત મારી, પરમાત્માને તે ગમ્યું નહીં. જ્યાં એ ઋષિ પંપા સરોવરમાં ફરીથી સ્નાન કરવા ગયા કે પંપા સરોવરનું જળ રુધિર જેવું થઈ ગયું, જળમાં કીડા પડ્યા. ત્યારે કેટલાક લોકોએ તો એવું ઉલટું માન્યું કે આ બિલડીને માતંગ ઋષિએ આશ્રમમાં રાખી છે તેથી સરોવરનું જળ બગડ્યું છે. પણ જળ તો બગડ્યું હતું સબરીજીનું અપમાન થવાથી. માતંગ ઋષિએ કહ્યું કે મેં સનાતન ધર્મની મર્યાદાનો જરાય ભંગ કર્યો નથી, સબરીએ પણ કંઈ ભૂલ કરી નથી, અંધારામાં આવું થયું તેમાં સબરીનો શું દોષ? માતંગ ઋષિનો સત્સંગ સબરીજીને ઘણા દિવસ થયો. પછી તો માતંગ ઋષિએ વિચાર કર્યો કે મારો સમય હવે પૂરો થાય છે, આ સબરીનું પ્રારબ્ધ હવે પૂરું થાય છે, મારે હવે બ્રહ્મલોકમાં જવું છે. એમણે શિષ્યોને આજ્ઞા કરી કે હવે હું જાઉં છું. સબરીજીને ખબર પડી, તે દોડતા ત્યાં આવ્યા. ગુરુદેવને વંદન કરીને કહ્યું, આપ જશો તો મારું શું થશે? માતંગ ઋષિએ કહ્યું, બેટા તારે તો અહીંયા જ રહેવાનું છે, તું તો મારા કરતાંય ભાગ્યશાળી છે, મારા કરતાં પણ તારા ઉપર ભગવાનની બહુ કૃપા છે. મેં જ્ઞાન ચક્ષુથી રામ દર્શન કર્યા છે, તને તો ચર્મ ચક્ષુથી પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થવાના છે. મેં રામ નામની કથા કરી છે, શ્રી રામ નામનો જપ કર્યો છે, પણ હજુ પ્રત્યક્ષ શ્રી રામજીના દર્શન મને થયા નથી. તું તો બહુ ભાગ્યશાળી છે, શ્રી રામ તારે ઘરે આવશે. સપરીજીને અતિશય આનંદ થયો કે શ્રી રામ મારે ઘરે આવશે. સબરીજીએ માતંગ ઋષિને કહ્યું, જે અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, જે લક્ષ્મીજીના સ્વામી છે, તે મુજ ભીલડીને ઘેર? હું તો કાંઈ જ ભણેલી નથી, પાસે પૈસો નથી. ઋષિએ કહ્યું, પરમાત્મા તો પ્રેમ જુએ છે, શ્રી રામચંદ્રજી એક દિવસ તારા ઘેર જરૂરથી આવશે, મારો તને આશીર્વાદ છે. ઋષિએ સબરીજીને આશીર્વાદ આપ્યો. સબરીજીએ પૂછ્યું, મહારાજ શ્રી રામ ક્યારે આવશે? ઋષિ બોલ્યા, ક્યારે આવશે તે હું કંઈ જાણતો નથી, પણ આવશે ખરા. હજુ તો હવે શ્રી દશરથ મહારાજ પુત્ર કામેષ્ઠી યજ્ઞ કરવાના છે, તે યજ્ઞ થશે, પછી અગ્નિનારાયણ પ્રસાદી પાયસ આપશે, પછી રામજીનો જન્મ થશે, શ્રી રામજી 12 લીલા કરશે, 16 વર્ષના થયા પછી વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કરવા પધારશે, ત્યાંથી જનકપુરીમાં જશે, ત્યાં ધનુષ્યનો ભંગ કરશે, શ્રી સીતાજી સાથે એમનું લગ્ન થશે, તે પછી 12 વર્ષ અયોધ્યાજીમાં વિરાજશે, પછી દશરથ મહારાજ એમનો રાજ્ય અભિષેક કરવાનો નિશ્ચય કરશે. મંત્રના કુસંગથી કઈ કઈની બુદ્ધિ બગડશે, કઈ કઈ બે વરદાન માંગશે, રામજીને માટે 14 વર્ષનો વનવાસ માંગશે. માતા પિતાને વંદન કરી શ્રી રામ વનમાં પધારશે. એ 14 વર્ષના વનવાસમાં કોઈ દિવસ પણ તારે ઘેર આવશે તે ક્યારે આવશે એ હું જાણતો નથી, તે તો કાર નાઈ કાર છે, તેમને કારનું બંધન નથી, પણ એકને એક દિવસ જરૂરથી તારે ત્યાં આવશે ખરા. વૈષ્ણવો આશાથી જીવે છે કે મને ભગવાનના દર્શન થશે, એક દિવસ મારા ભગવાન જરૂર મને દર્શન આપશે, મને અપનાવશે. મારે સતત ભક્તિ કરવી છે, હજુ કંઈક મારી ભૂલ થાય છે, અને તેથી ઠાકોરજી મારી સાથે બોલતા નથી, હજુ હું લાયક થયો નથી. મારા ભગવાન અત્યારે ભલે ન બોલે પણ હું ઠાકોરજી સાથે વાતો કરીશ. મને વિશ્વાસ છે કે પ્રભુ કોઈક દિવસ તો કૃપા કરશે જ. મારા જીવનના છેલ્લા દિવસે તો એ જરૂર મને દર્શન આપશે. મીરાબાઈના ચરિત્રમાં આવ્યું છે કે મીરાબાઈ ગોપાલજીનો સુંદર શૃંગાર કરે, દરવાજો બંધ રાખીને એકાંતમાં કીર્તન કરે અને ઠાકોરજી સાથે વાતો કરે. મનમાં જે કંઈ ભાવ જાગે તે ઠાકોરજીને નિવેદન કરે કે આજે મારું મન આવું થયું છે. હૃદયનો ભાવ પ્રભુના સન્મુખ પ્રગટ કરવાથી હૃદય શુદ્ધ થાય છે. મીરાબાઈની સેવામાં વીણા નામની એક દાસી રહેતી હતી. એક દિવસ વીણાએ મીરાબાઈને પૂછ્યું, તમે કોની સાથે વાતો કરો છો? મીરાબાઈએ કહ્યું, હું તો મારા ગિરધર ગોપાલ સાથે વાતો કરું છું. દાસીએ કહ્યું, મીરાબાઈ તમે ખરું કહેજો કે તમે ઠાકોરજી સાથે બોલો છો, પણ આ ઠાકોરજી કોઈ દિવસ તમારી સાથે બોલે છે ખરા? મીરાબાઈએ કહ્યું, મારા એવા સો સદભાગ્ય કે એ મારી સાથે બોલે. હું એવી લાયક નથી કે મારા ગોપાલકૃષ્ણ મારી સાથે બોલે. વીણાએ કહ્યું, એ બોલતા નથી તો પછી તમે કેમ બોલો છો? ત્યારે મીરાબાઈએ જવાબ આપ્યો, એ બોલતા નથી પણ મને આશા છે કે એ એક દિવસ મારી સાથે બોલશે. એ આશાથી હું બોલું છું. મને આશા છે કે મારા શ્રીકૃષ્ણને દયા આવશે અને એ બે વર્ષ પછી બોલશે. 12 વર્ષે તો બોલશે જ. મારા પાપ વધારે હોય અને તેથી 12 વર્ષ પછી પણ કદાચ ભલે ન બોલે, પણ મને દૃઢ વિશ્વાસ છે કે જીવનના છેલ્લા દિવસે તો તે બોલશે જ બોલશે. કોઈ માનવની આશા રાખશો નહીં અને પરમાત્માની આશા કદી છોડશો નહીં. માતંગ ઋષિ સબરીજીને પરમાત્મા આવશે એવી આશા આપી બ્રહ્મલોકમાં સિધાવી ગયા. સબરીજીએ આશા ઉપર જીવવા લાગ્યા. દર્શનમાં જે આનંદ મળે છે એવો આનંદ દર્શનની આશામાં પણ મળે છે. પરમાત્માની આશા રાખવી એ જ મહાન સુખ છે. સંસારના વિષય સુખની આશા રાખવી એ જ મહાન દુઃખ છે. સંસાર સુખ ભોગવવાની ઈચ્છા એ જ મહાદુઃખ છે. જેને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી એ જ સંસારમાં સુખી છે. એવું સાદું જીવન ગારો કે કોઈ સુખ ભોગવવાની વાસના મનમાં જાગે નહીં. વાસના બુરી છે. વાસના પ્રમાણે વિષય સુખ ન ભોગવે તો મન વ્યગ્ર થાય છે અને ભોગવે તો મન વધારે વિષય સુખ ભોગવવાની ઈચ્છા કરે છે, ચંચળ બને છે. વાસના જાગે એટલે તેજનો નાશ થાય છે. સુખ ભોગવવાનો સંકલ્પ થયો કે માનવમાં રહેલી બુદ્ધિ શક્તિ ક્ષીણ થાય છે. મન ઉપર સદા ભક્તિનો અંકુશ રાખો. સબરીજી સેવા કરતા, સબરીજી વિચારતા કે મેં સાંભળ્યું છે કે શ્રી રામ લક્ષ્મણ વનમાં જોડા પહેરતા નથી, તેથી તપસ્વી થઈને વનમાં ફરે છે. તે બહુ જ કોમળ છે. મારે ઘેર આવવાના છે. તે ઘરની ચારેય દિશામાં સબરીજી બુહારી કરતા, આ રસ્તે આવશે, આ રસ્તે આવશે, કદાચ આ રસ્તે આવે. આ માર્ગમાં પણ કચરો પડેલો રહે એ ઠીક નથી. આખો દિવસ સબરીજીનો એ જ ધંધો. સબરીજી શ્રી રામની પ્રતીક્ષા કરે, રામજી માટે સુંદર સુંદર ફળ લઈ આવે. આજે આવશે મારા રામ, એવી આશાથી સાયંકાળ સુધી રામજીની પ્રતીક્ષા કરે. પણ પ્રભુ પધારે નહીં ત્યારે સબરીજી વિચાર કરે, હવે તો અંધારું થયું, આજે એમને આવવાની ફુરસદ નહીં મળી હોય, હવે નહીં આવે, હું પાપી છું એટલે મારે ઘેર આવતા નથી, હજુ હું લાયક થઈ નથી એટલે પરમાત્મા પ્રત્યક્ષ દર્શન આપતા નથી, હું લાયક નથી તેથી મારી સામગ્રી ભગવાન આરોગતા નથી। રામજીને માટે જે ફળ ભેગા કર્યા હોય તે સબરી બાળકોને અર્પણ કરે એવી ભાવના રાખે કે મારા રામ બાળકોમાં છે, કોઈ ગરીબ આવે તો ગરીબમાં રામજીના દર્શન કરે, ગરીબને પણ તે ફળ આપે, કોઈ સાધુ સંત આવે તો તેમને પણ ફળ આપે, ગાયમાં પણ મારા રામજી વિરાજે છે એવી નિષ્ઠા રાખી ગાયને પણ ફળ ખવડાવે। સબરીજી નિયમિતપણે ચારેય દિશામાં બુહારી કરતા બે બે માઇલ સુધી રસ્તામાં બુહારી કરે અને બુહારી કરતા કરતા સબરીજી શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામનો જપ કરે। બુહારીની સેવા સર્વશ્રેષ્ઠ છે, બુહારીની સેવાથી વૈષ્ણવ ચરણ રજ મળે છે, વૈષ્ણવ ચરણ રજ વાસનાનો વિનાશ કરે છે। ઘણા વર્ષો સુધી સબરી માએ આવી રીતે દિવ્ય તપશ્ચર્યા કરી, તપ કરતા કરતા હવે સબરીજી બહુ વૃદ્ધ થયા। સબરીજી મા યોગિની હતા, શરીરમાં વૃદ્ધાવસ્થા આવી, શરીર હવે દુર્બળ થયું હતું, પણ આશા રાખી હતી કે ગુરુદેવે કહ્યું છે કે તારે ઘેર રામ પધારવાના છે, શ્રી રામજીના દર્શન કર્યા વિના મારે મરવું નથી, શ્રી રામ દર્શન માટે સબરીજી જીવતા હતા, સબરીજી રઘુનાથજીની પ્રતીક્ષા કરતા હતા, મનમાં નિશ્ચય હતો કે શ્રી રામ દર્શન કરીને પછી મારે પ્રાણ છોડવો છે, શ્રી રામ આવશે જરૂર આવશે, મેં સાંભળ્યું છે કે હવે આ બાજુ પધાર્યા છે, પણ હું એમને આમંત્રણ આપવા કેવી રીતે જાઉં, હું તો નીચ જાતિની ભીલડી છું। ભક્તિ જ્યારે વધે છે ત્યારે અભિમાન મરે છે। સબરીજીને એવું લાગતું કે પરમાત્માને આમંત્રણ આપવા માટે કંઈક લાયકાત તો જોઈએ ને, સાધારણ જીવ ઈશ્વરને આમંત્રણ આપી શકે નહીં, અરે રાજાને આમંત્રણ આપે તો તે તમારે ઘેર આવશે નહીં આવે, જીવે પહેલાં લાયકાત કેળવવી જોઈએ, ત્યારે રાજાનાય રાજા એવા પરમાત્મા એમ કેમ આવે। સબરીજી વિચાર કરતા કે હું ક્યાં લાયક છું, હું જાતની ભીલ છું, અધમ છું, મને એમ લાગે છે કે ગુરુદેવે કહ્યું છે તે પ્રમાણે રામજી અહીં પધારશે તો ખરા, પણ મારા આશ્રમમાં નહીં આવે, આ મોટા મોટા ઋષિઓ અહીં વિરાજેલા છે, એમને લઈ જશે, મારે ઘેર ક્યાંથી આવે, પણ રામજી કોઈ ઋષિના આશ્રમમાં પધારશે ત્યારે હું દૂરથી એમના દર્શન કરીશ, કોઈ ઋષિને ત્યાં જશે ત્યાં હું પણ જાઉં, હું ઋષિઓની મર્યાદાનો ભંગ નહીં કરું, દૂરથી જ દર્શન કરીશ, હું અધમ જાતની ભીલડી છું, પ્રભુ મારે ત્યાં નહીં પધારે। વળી સબરીજીને એમ થતું કે ના ના, ગુરુદેવે મને આશીર્વાદ આપ્યા છે એટલે જરૂર આવશે। રઘુનાથજી ફરતા ફરતા પંપા સરોવર પાસે પધાર્યા, મોટા મોટા ઋષિઓને ખબર પડી, તે દોડતા આવ્યા, આ ઋષિઓ રઘુનાથજીની પાછળ પડ્યા, રઘુનાથજીને મનાવવા લાગ્યા કે આપ મારા આશ્રમમાં પધારો, આપ મારા આશ્રમમાં પધારો, કોઈ ઋષિ કહે મેં 12 વર્ષ તપ કર્યું છે, કોઈ કહે મેં 24 વર્ષ એક જ વાર ફળ આહાર કર્યો છે, મારે ઘેર પધારો, પણ શ્રી રામ તો એ બધાને પૂછે છે કે શ્રી સબરીજી ક્યાં છે? મારે તો સબરીજીના ઘેર જવું છે. રામ તો કેવળ પ્રેમ પ્યારા. પ્રભુએ વિચાર કર્યો કે આ ઋષિઓએ સબરીજીનું અપમાન કર્યું છે. આ ઋષિઓ જ્ઞાની છે, તપસ્વી છે, સાધુ છે, પણ અભિમાની છે. તપશ્ચર્યા સારી છે, પણ તપનું અભિમાન પતન કરે છે. જ્ઞાન સારું છે, પણ જ્ઞાનનું અભિમાન પાપ કરાવે છે, પતન કરાવે છે. શબ્દ જ્ઞાની જલ્દી નમતો નથી, એના હૈયામાં ઠસક હોય છે કે હું જ્ઞાની છું. ચેલાઓ વખાણ કરે એટલે ગુરુને લાગે કે હું બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો છું. ઘણા લોકો માન આપે એટલે મનુષ્ય ભાન ભૂલે છે, એટલે પછી સેવા સ્મરણમાં ઉપેક્ષા જાગે છે અને અભિમાન આવે છે. અભિમાન કોઈને નમવા દેતું નથી. વિનય હોય ત્યાં બધા સદગુણો આવે છે, અને અભિમાન હોય ત્યાં બધા દુર્ગુણો આવે છે. અભિમાન પતન કરાવે છે. અહંતા મમતા હોય ત્યાં સુધી જ્ઞાન પચે નહીં. જ્ઞાનીઓને વિઘ્ન કરનાર અભિમાન છે. અભિમાનના મૂળમાં ક્રોધ છે. તપમાં વિઘ્ન કરનાર આ ક્રોધ છે. જીવ જ્યારે સર્વસ્વ છોડીને પરમાત્મા સાથે પ્રેમ કરે છે, જ્યારે પોતાનું અભિમાન છોડે છે, જ્યારે જીવપણું ભૂલે છે, ત્યારે ઈશ્વરપણું ભૂલી જાય છે અને જીવની સાથે રમે છે. જીવ અભિમાનમાં હુંપણું રાખે. જીવ માને કે હું શાસ્ત્રી, હું પંડિત, હું જ્ઞાની, હું તપસ્વી, તો ભગવાન એને કહે છે કે હું તારો દાદો લાગું છું. તને મારી નથી પડી તો મને તારી શું પડી છે? બહુ ભણ્યો તેથી શું? બહુ તપશ્ચર્યા કરી તેથી શું? બહુ અભિમાન વધ્યું છે, મારા માટે શુદ્ધ ભાવ ક્યાં છે? જીવ અહંતા મમતા ન છોડે ત્યાં સુધી ભગવાન મળતા નથી. જીવ હું પણ અભિમાન ન છોડે ત્યાં સુધી એને ભગવત દર્શન થતું નથી. જ્યાં સુધી હું છે ત્યાં સુધી ભગવાન આવતા નથી. જ્યાં હું છે ત્યાં હરિ નથી, અને હરિ છે ત્યાં હું નથી. રામજીએ વિચાર્યું કે મારે કોઈ ઋષિના આશ્રમમાં જવું નથી. રામજી ઋષિઓને પૂછવા લાગ્યા કે સબરીજી ક્યાં છે? જે દિવસે પ્રભુ પધાર્યા તે દિવસે સબરીજી ઘરમાં જ હતા. શ્રી રામનો જપ કરતા બેઠા હતા. સબરીજીને આશા ન હતી કે શ્રી રામ એમને ઘેર પધારશે. સબરીજીને એમ હતું કે આજ સુધી મેં બહુ પ્રતીક્ષા કરી પણ એ આવ્યા નહીં. પણ મેં સાંભળ્યું છે કે આ બાજુ પધાર્યા છે. એ તો કોઈ ઋષિ એમને પોતાના આશ્રમમાં લઈ જશે. શ્રી રામ મારે ત્યાં નહીં આવે. પણ જે આખું જીવન પરમાત્માને શોધે છે, કોઈ દિવસ પરમાત્મા એને શોધતા શોધતા એને ઘેર આવે છે. 12 વર્ષ તપશ્ચર્યા કરે એને જરૂરથી સિદ્ધિ મળે છે. પરમાત્માએ સબરીજીના ચરિત્રમાં બોધ આપ્યો છે કે આખું જીવન જે મને શોધે છે તેને એક દિવસ હું શોધવા નીકળું છું, તેને હું મળું છું. મને સતત શોધો. જે મને સર્વમાં સતત શોધે છે તેને શોધતો હું આવું છું. મહાભારતમાં કથા આવે છે, દ્વારિકાનાથ વિષ્ટિ માટે હસ્તિનાપુર જાય છે. ત્યાં ધૃતરાષ્ટ્ર એમને પોતાના રાજમહેલમાં પધારવા આમંત્રણ આપે છે. 56 પ્રકારની ભોજન સામગ્રી તૈયાર કરવામાં આવી છે, પણ ભગવાને ના પાડી છે. ભગવાન વિચારે છે આ જીવ લાયક થયો નથી, એનું હૈયું વાંકું છે, મારે એને ઘેર જવું નથી. સભામાં મોટા મોટા રાજાઓ વિરાજતા હતા. રાજાઓને આશા થઈ કે શ્રીકૃષ્ણ અમારે ત્યાં આવશે. ભગવાને રાજાઓને પણ ના પાડી. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું બધાને ના પાડો છો તે શું આજે જમવાના જ નથી? ભોજનનો સમય થયો છે, ક્યાંક તો જમવું પડશે ને? દુર્યોધનને ત્યાં જમવામાં હરકત હોય તો મારે ત્યાં ભોજન માટે પધારો. ભગવાન વિચાર કરે છે કે બ્રાહ્મણો બહુ ભણે તો જ્ઞાન અભિમાન તેમને મારે છે અને ન ભણે તો અજ્ઞાન મારે છે. મારે કોઈ બ્રાહ્મણને ત્યાં પણ જવું નથી. દ્રોણાચાર્ય અને સૌ બ્રાહ્મણોને ભગવાને ના પાડી ભગવાને કહ્યું, આજે ગંગા કિનારે મારા એક ભક્તને ત્યાં જવાનો છું. ભગવાને સારથીને આજ્ઞા કરી કે વિદુરજીની ઝૂંપડીએ રથ લઈ લે. ભગવાને નક્કી કર્યું હતું કે મારો વિદુર આજ ઘણા સમયથી મારી પ્રતીક્ષા કરી રહ્યો છે, આજે હું ત્યાં જઈશ. આ બાજુ વિદુરજી વિચારતા હતા કે હજુ હું લાયક થયો નથી, તેથી ભગવાન મારે ઘેર આવતા નથી. ઝૂંપડીનું દ્વાર બંધ કરી વિદુરજી અને તેમના પત્ની ભગવાનનું કીર્તન કરતા હતા, પરંતુ તેમને ખબર ન હતી કે જેમનું તે કીર્તન કરી રહ્યા હતા તે જ આજે તેમના દ્વારે આવીને ઊભા હતા. મનુષ્યનું જીવન પવિત્ર બનશે તો ભગવાન વિના આમંત્રણે એને ઘેર આવશે. આજે સબરીજીના આશ્રમમાં શ્રી રામ લક્ષ્મણ પધાર્યા છે. સબરીજીને અતિશય આનંદ થયો. જગતના માલિક અનંત કોટી બ્રહ્માંડના સ્વામી મારે ઘેર આવ્યા. શ્રી રામ લક્ષ્મણના દર્શન કરતા તો સબરીજી નિશબ્દ થયા. પ્રભુએ વલકલ વસ્ત્ર પહેર્યા છે, માથે સુંદર જટાનો મુકુટ છે, શ્રી અંગ મેઘના જેવો શ્યામ છે, લક્ષ્મણજી ગોરા છે, સરસિજ લોચન બાહુ બિસાલા, જટા મુકુટ શિર ઉર બનમાલા, શ્યામ ગૌર સુંદર દાઉ ભાઈ, સપ્રી પરી ચરણ લપટાઈ, પ્રેમ મગ્ન મુખ બચન ન આવા, પુની પુની પદ સરોજ શિર નાવા, સાદર જલ લઈ ચરણ પખારે, પુની સુંદર આસન બૈઠારે. સબરીજીએ દર્પના બે આસન આપ્યા, તે આસન ઉપર શ્રી રામ લક્ષ્મણ વિરાજ્યા. શ્રી રામ લક્ષ્મણનો દિવ્ય પ્રેમ જોતા સબરીજી દર્શનમાં એવા તન્મય થઈ ગયા કે તેમની આંખો આંસુથી ભરાઈ ગઈ. પરમાત્માના દર્શન કરતા કરતા આંખમાં આંસુ આવે અને પ્રભુનું સ્વરૂપ બરાબર ન દેખાય તે દિવસે જ બરાબર દર્શન થાય છે. દર્શન કરતા આંખમાં આંસુ ન આવે ત્યાં સુધી બરાબર દર્શન થતા જ નથી. સેવા કરતા હૃદય પીગરે અને આંખમાંથી આંસુ નીકળે તો માનજો કે સેવા કરી. સબરી રામજીના સન્મુખ વિરાજેલા હતા, પણ આંખો આંસુથી ભરાઈ જવાથી તે બરાબર દર્શન કરી શકતા ન હતા. પરમાત્મા આજે મારે ઘેર પધાર્યા. હું હીન જાતિની એક સાધારણ બિલડી, મારે ઘેર ભગવાન પધાર્યા. મારા ભગવાન કેવા ઉદાર છે, એમનું હું શું સ્વાગત કરું, એમને હું શું અર્પણ કરું? સબરીજી બહુ ગરીબ હતા, તે પડિયામાં પાણી લઈ આવ્યા. સબરીજીએ વીણી વીણીને સુંદર બોર રાખ્યા હતા. શ્રી રામચંદ્રજી માટે પડિયામાં તૈયાર કરેલા રાખેલા તે ફર સબરીએ રઘુનાથજીને નિવેદન કર્યા. વારંવાર વંદન કરી કહ્યું, કેહી વિધિ અસ્તુતિ કરો તુમ્હારી, અધમ જાતિ મેં જડમતી ભારી, અધમ તે અધમ અધમ અતિ નારી, તિન્હી મહ મેં મતિ મંદ અધારી. મહારાજ, હું તો હીન જાતિની છું, અધમ છું, મને કંઈ આવડતું નથી, મને કંઈ જ્ઞાન નથી. આખો દિવસ હું શ્રી રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ કરું છું, આપે મને અપનાવી તે આજે હું કૃતાર્થ થઈ, મારી બીજી કોઈ ઈચ્છા નથી, કોઈ સુખ ભોગવવાની જરાય વાસના નથી, ઘણા વર્ષનો એક સંકલ્પ છે, શ્રી રામ આરોગે તે હું મારી આંખે ઝાંખું, મારી તમારે પાસે કોઈ માગણી નથી, પણ તમે આરોગો અને હું દર્શન કરું. સબરીજીનો એ મનોરથ હતો કે પરમાત્મા આરોગે અને હું દર્શન કરું. વેદમાં એવું વર્ણન આવે છે કે ઈશ્વરને ભૂખ લાગતી નથી, તરસ લાગતી નથી, પરમાત્મા તો નિષ્કામ છે. દ્રા સંપૂર્ણા સ્વયં સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે તયો યશ્ય પીપલમ સ્વાદ્રત્ય નશ્ય નન્યો નન્યો અભિચાક શીતિ. આ શરીરરૂપી વૃક્ષમાં બે પક્ષી બેઠા છે, જીવ અને શિવ. આ જીવરૂપી પક્ષી વિષયરૂપી ફળ ખાય છે. અન્ય પીપલમ સ્વાદુ અતિ, પણ એ દુબરું છે, બહુ દુઃખી છે. જ્યારે શિવરૂપી પક્ષી પરમાત્મા ફળ ખાતા નથી, સાક્ષીરૂપે નિહારે છે, છતાં પુષ્ટ છે. અન્યો અન્ય સનન વિચાક્ષિતિ. પરમાત્મા ખાતા નથી, ભગવાન તો જગતને જમાડે છે, જગતનું પોષણ કરે છે. ભગવાન વિશ્વંભર છે. અરે ભગવાનને ભૂખ લાગી જાય તો પછી જગતમાં બાકી શું રહે? પરમાત્મા ખાતા નથી. જ્ઞાનીઓ માને છે કે પરમાત્મા નિર્ગુણ નિરાકાર છે, તે કાંઈ ખાતા નથી. બ્રહ્મા ખાતું નથી, બોલતું નથી, ચાલતું નથી, આવતું નથી, જતું નથી. જે જ્ઞાનીઓ એમ કહે છે કે પરમાત્મા ખાતા નથી, તેમને પોતાને તો ખાવું પડે છે. પરમાત્મા કહે છે આ જ્ઞાનીઓના ઘરે રહીને મારે નિત્ય એકાદશી કરવી પડે છે. જ્ઞાની પુરુષો પોતાના પેટની પૂજા કરે છે અને મને ભૂખ્યો રાખે છે. પરમાત્મા ખાતા નથી. વેદાંતનો આ સિદ્ધાંત દિવ્ય છે, પણ પરમાત્મા કોઈ વાર જમે છે તે પણ સાચું નથી. વેદાંતનો સિદ્ધાંત ખોટો નથી. ઈશ્વર નિત્ય તૃપ્ત છે, ઈશ્વર નિત્ય આનંદ સ્વરૂપ છે, પણ આનંદમય ભગવાનને પણ ભક્તનો પ્રેમ જોઈ ખાવાની ઈચ્છા થાય છે. ભાગવતનો આ સિદ્ધાંત પણ સાચો છે. ઈશ્વર તૃપ્ત છે, પણ કોઈ ભક્તના હૃદયમાં અતિ પ્રેમ ઉભરાય ત્યારે નિષ્કામ પણ સકામ બને છે, ત્યારે ભગવાન આરોગે છે. ઈશ્વર તો નિષ્કામ છે, પણ સબરી જેવો પ્રેમ હૃદયમાં પ્રગટ થયો હોય તો પ્રેમ નિષ્કામ ઈશ્વરને સકામ બનાવે છે. આજે શ્રી રામજીને પણ ભૂખ લાગી છે. સબરીજીનો મનોરથ હતો કે શ્રી રામ આરોગે અને તે હું આ આંખે જોઉં. તે રામજીને ભૂખ લાગી. સબરીજીને કહ્યું કે માં હું ભૂખ્યો છું, મને કંઈક આપ. સબરીજીએ મેવો અર્પણ કર્યો. શ્રી રામ લક્ષ્મણ તે આરોગવા લાગ્યા. પરમાત્મા શ્રી રામ સ્વતંત્ર હોવા છતાં પ્રેમ પતંત્ર છે. જીવ પરમાત્માને પરિપૂર્ણ પ્રેમ આપતો નથી, તેથી પરમાત્મા તેનાથી દૂર છે. પરમાત્મા પૂરો પ્રેમ સોર આની પ્રેમ માંગે છે. પ્રેમ પરમાત્માને પરતંત્ર બનાવે છે. પરમાત્માને પ્રસન્ન કરવા માટે બહુ પૈસા કમાવાની જરૂર નથી. પરમાત્માને રાજી કરવા માટે બહુ ભણવાની જરૂર નથી. શરીરબળ, બુદ્ધિબળ, જ્ઞાનબળ, દ્રવ્યબળ આ સૌ કરતાં પ્રેમબર અતિશ્રેષ્ઠ છે. પ્રેમબર આગળ બીજા બધા બર ગૌણ છે. સર્વ પ્રકારના બર કરતાં પ્રેમબર અતિશ્રેષ્ઠ હોવાથી પરમાત્મા સાથે પ્રેમ કરો. દ્રવ્ય બર કે જ્ઞાન બળથી પરમાત્માને જીતી શકાશે નહીં, પરમાત્માને પ્રેમ બળથી જીતી શકાય છે. પરમાત્મા સાથે પ્રેમ કરવો હશે તો જગતના પદાર્થો સાથેનો પ્રેમ છોડવો પડશે. પરમાત્મા સાથે પ્રેમ ત્યારે થાય છે જ્યારે જીવ જગતના પદાર્થો સાથેનો પ્રેમ છોડે છે. પરમાત્માને પ્રસન્ન કરવા શુદ્ધ પ્રેમની જ આવશ્યકતા છે. જ્ઞાન વગેરેની મહત્તા ઓછી છે, શબ્દ જ્ઞાનની જરૂર નથી. શબ્દ જ્ઞાન અનેકવાર ભક્તિમાં વિઘ્ન કરે છે. બહુ ભણવાથી પ્રભુ પ્રસન્ન થાય છે? જેનામાં બહુ જ્ઞાન હોય છે તેને કપટ કરતા કે બીજાને છેતરતા જરાય બીક લાગતી નથી. બહુ ભણે છે એ તો ઠાકોરજીને પણ છેતરે છે. ભણેલા લોકો ચર્ચા બહુ કરે છે, એક શબ્દના અનેક અર્થ કરે છે. બહુ ભણેલા બહુ તર્ક કુતર્ક કરે છે, તે પછી ભગવાનના સેવા સ્મરણ બરાબર કરી શકતા નથી. આરંભમાં તો શ્રદ્ધા રાખીને સેવા સ્મરણ કર્યા વિના ચાલતું નથી. વ્યવહારમાં પણ અંધશ્રદ્ધા રાખવી પડે છે. ડાક્ટરથી અનેક કેસ બગડી જાય છે, છતાં સારું કરશે એવી શ્રદ્ધા રાખવી પડે છે. ડાક્ટરને કહો કે પહેલાં ચમત્કાર બતાવો તો દવા લઈએ, તો તે બતાવી શકે નહીં. ડાક્ટરમાં વિશ્વાસ ન રાખો તો ડાક્ટર દવા આપે નહીં, અને દવા પેટમાં ગયા વિના રોગ જાય નહીં. વ્યવહારમાં જેમ શ્રદ્ધા રાખવી પડે છે તેમ પરમાત્મા પણ શ્રદ્ધા રાખવી પડે છે. બહુ ભણેલા માનવમાં એક મોટો દોષ આવે છે, જે બહુ ભણેલો છે તે ચમત્કાર વિના નમસ્કાર કરતો જ નથી. તે કહે, પહેલાં તમારા બાલકૃષ્ણ કંઈક ચમત્કાર કરે પછી તેમની પૂજા કરું. ચમત્કાર બતાવો તે પછી તમારા ઠાકોરજીને નમસ્કાર કરું. પહેલાં ચમત્કાર પછી નમસ્કાર એ વ્યવહારનો કાયદો છે. ભગવાન એવું કરતા નથી. ઈશ્વરને ત્યાં પહેલાં નમસ્કાર અને પછી ચમત્કાર છે. ખૂબ શ્રદ્ધાથી સેવા સ્મરણ કરો પછી એ ચમત્કાર બતાવે છે. ઈશ્વરના સેવા સ્મરણ કરો પછી જુઓ કેવું પરિવર્તન આવે છે, કેવો ચમત્કાર થાય છે. જરા વિચારો, આ જગત એ જ ચમત્કાર નથી? ફૂલમાં સુગંધ કેવી રીતે રાખી છે, એક નાના સા બીજમાંથી મોટો એવો વડ સી રીતે થાય છે. નારિયેળની અંદર ભગવાન પાણી કેવી રીતે ભરતા હશે? આ બધા ચમત્કાર નથી તો શું છે? ચમત્કાર પછી નમસ્કાર એ તો અભિમાન છે. ચમત્કાર વિના નમસ્કાર એ જ માનવતા છે, એ જ વિનય છે. પણ બહુ ભણેલા લોકોમાં અંધશ્રદ્ધા નથી હોતી. એમને એવું લાગે છે કે મહારાજ કંઈ ચમત્કાર બતાવે તો પછી હું માનું. સાચા સંત કોઈ દિવસ ચમત્કાર કરતા જ નથી. ચમત્કાર એ તો જાદુગર કરે છે. જેને બહુ પૈસા કમાવાની ઈચ્છા છે, જેને પ્રતિષ્ઠાનો મોહ છે, એ ચમત્કાર કરે છે. મને લોકો માન આપે એવી ઈચ્છા સંતને થતી નથી. સંતને ધન અને માનનો મોહ હોતો નથી, તે ચમત્કાર બતાવતા નથી. કોઈ સંત બુદ્ધિપૂર્વક ચમત્કાર કરે તો તેમના ઘણા દિવસની તપશ્ચર્યાનો પુણ્યનો ક્ષય થાય છે, સિદ્ધિ મળે એટલે પ્રસિદ્ધિ વધે છે. પ્રસિદ્ધિ વધે એટલે જ્ઞાની સાધન છોડે છે, સાધન છૂટી જાય એટલે પ્રભુથી વિમુખ થાય છે. જ્ઞાની મહાત્માઓને આ માયા સિદ્ધિ ફસાવે છે, પછી માયા જોરથી ધક્કો મારે છે, એ જેટલો ઊંચે ચડ્યો હોય તેટલો નીચે પડે છે. સાચા જ્ઞાની મહાત્માઓ સિદ્ધિનો ઉપયોગ કરતા નથી. ભણેલા લોકો એવી અપેક્ષા રાખે છે કે અમને કંઈ ચમત્કાર બતાવે તો પછી અમે માનીએ. એક ગામમાં અમને અનુભવ થયો, એક પ્રોફેસર સાહેબ કથામાં બેસતા હતા, બહુ ભણેલા હતા. એમણે કહ્યું કે મહારાજ, તમે કથામાં કહો છો કે ઠાકોરજીને અર્પણ કર્યા વિના પાણી પણ પીવું નહીં. તમારી કથા સાંભળ્યા પછી મને એમ થયું છે કે ઘરમાં ઠાકોરજીની સેવા રાખવી જોઈએ, પણ તમે સિદ્ધ કરી આપો કે ભગવાન જે ભોગ અર્પણ કરીએ તે ભગવાન આરોગ્ય છે. તમે કહો તે અમે માનવા તૈયાર નથી. આ તો વિજ્ઞાનનો યુગ છે, તમારે સિદ્ધ કરી આપવું પડે. ભગવાન ખાતા નથી પીતા નથી તો પછી ભગવાનને ભોગ ધરાવવાની શી જરૂર છે? ઠાકોરજીને ભોગ ધર્યા પછી જરા પણ ઓછું થતું નથી. ખરેખર આ યુગમાં ભગવાન પ્રત્યક્ષ આરોગવા લાગે ને તો લોકો ઠાકોરજીને થાર ધરે પણ નહીં હો. એ તો જાણે છે કે જેટલું ધરીશું એટલો પ્રસાદ પાછો આવવાનો જ છે. આજકાલ લોકો જે જે શંકાઓ કરે છે તેમાં એક પણ શંકા એવી નથી કે જેનું સમાધાન વ્યાસ મહર્ષિએ વાલ્મીકીજીએ લખ્યું ન હોય. ભગવાન આરોગ્ય છે એ વાત સાચી છે, અને વજન ઓછું થતું નથી એ પણ સાચું છે. બંને સિદ્ધાંત સત્ય છે. ઋષિઓએ જે આ ગ્રંથોની રચના કરી છે તે બહુ વિચારપૂર્વક કરી છે. આ ગ્રંથો કોઈને છેતરવા માટે લખ્યા છે? બંગલામાં રહેનારો વિલાસી જીવન ગારનારો જૂઠું બોલે છે. અમારા ઋષિઓ તો બહુ પવિત્ર જીવન ગારતા હતા. તેઓ દાળ ભાત પણ ખાતા ન હતા, ફળ અને જળથી એમને સંતોષ હતો. એ લંગોટી પહેરતા હતા, ઝાડ તરે રહેતા હતા. આવા ઋષિઓએ જે કંઈ લખ્યું છે તે બધું જ બરાબર છે. શાસ્ત્રનો કોઈ સિદ્ધાંત ધ્યાનમાં ના આવે તો શાસ્ત્ર ખોટું છે એવું બોલવાનું સાહસ ન કરો. એવું માનો કે મારી બુદ્ધિ ખોટી છે, મારી બુદ્ધિ પાપથી બગડેલી છે, અને તેથી શાસ્ત્રમાં લખેલું હું સમજી શકતો નથી. શાસ્ત્ર સાચું છે. શાસિત ઇતિ શાસ્ત્ર, હિતનું શાસન જે કરે તે શાસ્ત્ર. શું કરવું અને શું ન કરવું એનો નિર્ણય શાસ્ત્રને પૂછીને કરો. કોઈને છેતરવા માટે આ ગ્રંથો લખ્યા નથી. સમાજને સન્માર્ગ બતાવવા માટે ઋષિઓએ બહુ દુઃખ સહન કરીને આપણા માટે આ ગ્રંથોની રચના કરી છે. ઋષિઓનું આપણા માથે બહુ મોટું ઋણ છે. ઋષિઓએ આપણને જ્ઞાન આપ્યું છે, તેથી તો બરેવના દિવસે ઋષિઓની પૂજા થાય છે. ઋષિઓનું તર્પણ રોજ કરવું પડે છે. પરમાત્માને તમે જે કંઈ અર્પણ કરો તે ભગવાન આરોગ્ય છે, એ વાત સાચી છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં ભગવાન પ્રત્યક્ષ આરોગ્ય છે. જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા માંગીને પણ ખાય છે. પ્રેમ હોય તો કનૈયો કહે છે કે તું મારા માટે માખણ લઈ આવ. ગોપીઓના માખણમાં મીઠાશ હતી કે ગોપીઓના પ્રેમમાં? જે પરમાત્મા જગતને ખવરાવે છે તે ગોપી પાસે માંગીને માખણ ખાય છે. કનૈયો માખણ માંગે એટલે ગોપી કહે કે તું થોડું નાચ તો તને માખણ આપું. તે કનૈયો ગોપી આગળ નાચે છે. તાહી અહીર કી છોહરિયા છછિયા ભર છા ચપાઈ નાચ નચાવે શું છાસ માખણ માટે કનૈયો નાચે છે? પરમાત્માને તો નચાવે છે ગોપીઓનો પ્રેમ. શ્રી કૃષ્ણ જગતને નચાવે છે, પણ એ જ શ્રી કૃષ્ણ ગોપીઓના પ્રેમ આગળ નાચે છે. અરે ગોપીઓનો પ્રેમ તો એવો છે કે કનૈયો અનેક વાર માખણ માંગવા પણ ક્યાં થોભે છે. એ તો પોતાની મેરેજ ગોપીના ઘરેથી માખણ લઈને આરોગવા લાગે છે. જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં ભગવાન સુવાસ રૂપે આરોગે છે, ગંધ દ્વારા આરોગે છે, રસ રૂપે આરોગે છે. આ ગુલાબનું ફૂલ છે, વાસ લેતા પહેલાં તમે એનું વજન કરો અને વાસ લઈને ફરીથી વજન કરો, વજન ઓછું થશે નહીં. એક માનવમાં પણ એવી શક્તિ છે કે ફૂલમાંથી એ સુગંધ ખેંચી લે છે, છતાં ફૂલનું વજન ઓછું થતું નથી. ફૂલમાંથી એ સુગંધ ખેંચી લે છે, છતાં ફૂલને ધક્કો લાગતો નથી. અરે ફૂલનું વજન ઓછું ન થાય તો એમ મનાય છે કે વાસ લીધી જ નથી? પરમાત્મા રસ સ્વરૂપ છે, ઉપનિષદમાં વર્ણન આવ્યું છે. રસોવૈષ રસૈવાયમ લબ્ધા બા આનંદી ભવતી રસો અશ્નુતે સર્વાન કામાન બ્રાહ્મણા સહોપસ્થિતિ. પરમાત્મા રસ સ્વરૂપ છે, રસ ભોગતા છે, તેથી પરમાત્માને તમે જે સામગ્રી પ્રેમથી અર્પણ કરો છો તેમાંથી દિવ્ય રસને ભગવાન ખેંચી લે છે. જેવી રીતે માનવ ફૂલમાંથી સુગંધ ખેંચી લે છે તેવી રીતે પરમાત્મા રસને ખેંચી લે છે. પરમાત્મા રસ રૂપે આરોગ્ય છે. તર્ક કુતર્ક ન કરો, વાદ વિવાદ ન કરો, આપણા ઋષિઓના વચનમાં વિશ્વાસ રાખીને સેવા પૂજા કરો. અંધશ્રદ્ધા વિના ભક્તિ સફળ થતી નથી. ઈશ્વર કહે છે, આ સર્વ મેં બનાવ્યું છે, મેં તને આપ્યું છે, તું મને અર્પણ કરે એમાં શું નવાઈ કરે છે? પણ મને અર્પણ કર્યા વગર ખાય તો તું હરામખોર છે. ઈશ્વરને ખાવાની ઈચ્છા નથી, ઈશ્વર તો નિષ્કામ છે. ભક્તોને રાજી કરવા ભગવાન આરોગે છે. જ્યાં સાધારણ પ્રેમ છે ત્યાં પરમાત્મા રસ રૂપે આરોગે છે, પણ જ્યાં અતિશય પ્રેમ છે ત્યાં પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે. ભાવના જોઈ ભગવાન પ્રસન્ન થાય છે. સુદામા દેવના પૌવા દ્વારિકાનાથે પ્રત્યક્ષ આરોગ્યા છે. વિદુરજીની બાજી પરમાત્માએ પ્રત્યક્ષ આરોગી છે. મીરાબાઈ ભોગ ધરતા તે ઠાકોરજી આરોગતા. વૈષ્ણવના હૃદયમાં અતિશય પ્રેમ ન ઉભરાય ત્યાં સુધી પરમાત્માને ભૂખ લાગતી નથી. આજે સબરીજીનો પ્રેમ જોઈને પ્રભુને ભૂખ લાગી. સબરીના રઘુનાથજીને બોર અર્પણ કરે છે. સબરીજી ચાખી ચાખીને બોર આપે છે. કદાચ ખાટા બોર ન અપાઈ જાય. અતિ પ્રેમમાં સબરીજીને ભાન રહ્યું નથી કે તે અજીઠા ફર રામજીને ખવડાવી રહ્યા છે. 252 વૈષ્ણવની વાર્તામાં સંત પદ્મનાભની કથા આવે છે. પદ્મનાભ દાસ ભાગવતની કથા કરતા અને તેમાંથી પોતાનો નિર્વાહ ચલાવતા. એક વખત શ્રી વલ્લભ આચાર્યજી મુખેથી સાંભળ્યું કે ભગવાનની કથામાંથી દ્રવ્ય ઉપાર્જન ન કરાય. શ્રીમદ ભાગવત આત્મકલ્યાણ અર્થે છે, ઉદર નિર્વાહ માટે નથી. શાસ્ત્રીઓએ એને ઉદર નિર્વાહનું સાધન બનાવી દીધું છે. તે દિવસથી પદ્મનાભદાસે ભાગવતની કથામાં દ્રવ્ય લેવાનું છોડી દીધું. આર્થિક સ્થિતિ કથરી ગઈ. છતાં તે તો અતિ પ્રેમથી ભાગવત કથા કરતા. એકવાર એવું બન્યું કે તેમની પુત્રી તુલસીએ કહ્યું કે પિતાજી, ઘરમાં ચણાની દાળ સિવાય કશું નથી. પદ્મનાભ દાસજીએ કહ્યું, બેટા જે હોય તે લાવો, મારા ભગવાન ભાવના ભૂખ્યા છે. ચણાની દાળ વાટીને તેમાં મીઠું નાખ્યું, ભગવાનને તેનો ભોગ ધરાવ્યો. પદ્મનાભ દાસ પ્રભુને મનાવવા લાગ્યા, નાથ આજે ઘરમાં દાળ સિવાય કશું નથી, પણ આ મેં તમને મોહનથાળ, શ્રીખંડ પૂરી, શાક વગેરે ધરાવ્યા છે એવું માનજો, અને ચણાની દાળમાંથી મોહનથાળ અને શ્રીખંડની સુગંધ આવવા લાગી. પ્રભુએ ચણાની દાળ 56 ભોગ જેવા ભાવથી આરોગી. ભગવાન એ જોતા નથી કે મને શું આપે છે, પ્રભુ તો એ જુએ છે કે કેવા ભાવથી આપે છે. રામજી બોરને જોતા નથી, સબરીજીના શરીરને જોતા નથી, સબરીજીના હૃદયના ભાવને જુએ છે. સબરીજીનું શરીર દુર્બળ છે, સબરીજીનું શરીર સુંદર નથી, તેમના કપડાં પણ મેલા છે. કપડાં ભલે મેલા છે પણ કારજુ બહુ ધોરું છે, બહુ શુદ્ધ છે. કોઈના પણ કપડાં તમે જોશો નહીં, કપડાંમાં માયા હોય છે. કપડાં બહુ જોવાથી આંખ અને મન બગડે છે. પરમાત્મા કોઈના કપડાંને જોતા નથી. આ અરણ્ય કાંડમાં બે કથા છે, સબરીજીની કથા અને શૂર્પણખાની કથા. શૂર્પણખા સુંદર કપડાં અને શૃંગાર ધારણ કરીને રામજી પાસે આવી હતી, પણ રામજીએ એને નજર આપી નથી. સંસાર અરણ્યમાં ફરે એને શૂર્પણખા મળે છે અને શબરી પણ મળે છે. શૂર્પણખા એ કામ છે, શબરી એ પ્રેમ છે. શૂર્પણખા સાથે શ્રી રામચંદ્રજી થોડું બોલ્યા હતા એવું રામાયણમાં લખ્યું છે. ભલે બોલ્યા હતા પણ રામજીએ એને નજર આપી નથી. ત્યારે શબરીજી પ્રેમથી ફર આપે છે તે રામજી પ્રત્યક્ષ આરોગ્ય છે. રામજીએ શબરીજીના બોરના બહુ વખાણ કર્યા, મીઠાશ પ્રેમમાં જ છે. રામજી શબરીજીના ફર આરોગી ગયા, શબરીજી કૃતાર્થ થયા. મહાપુરુષોએ વર્ણન કર્યું છે કે આ બોરના ઠરિયાની દ્રોણાચલ પર્વત ઉપર વનસ્પતિ થઈ, કે જે વનસ્પતિ એ લંકાના યુદ્ધમાં ઘાયલ થયેલા લક્ષ્મણજીને જીવદાન આપ્યું હતું. સબરીજીનું ચરિત્ર યાદ રાખજો, ભૂલશો નહીં. સબરીના ચરિત્રનું મનન કરો. કેટલાક કથામાંથી ઉઠે ને ત્યારે બધું ખંખેરીને જ ઘેર જાય છે. કથામાંથી એકાદ સિદ્ધાંત પણ રોજ સાથે લઈ જાઓ. તમે બહુ સહન કરીને કથામાં બેસો છો, તમને કથામાંથી કંઈક ન મળે તો આ પરિશ્રમ સફળ નથી. એક ગૃહસ્થનો નિયમ હતો કે રોજ ભાગવતની કથા સાંભળવી. બ્રાહ્મણ રોજ કથા કરવા આવતો. 12 વર્ષથી આમ ચાલતું હતું. એક દિવસ શેઠને બહારગામ જવાનું થયું. તેમણે બ્રાહ્મણને પૂછ્યું, મારાથી કાલે કથા નહીં સંભળાય, મારા નિયમનું શું થશે? બ્રાહ્મણે કહ્યું, તમારા વચી તમારો પુત્ર કથા સાંભળશે તો ચાલશે. ગૃહસ્થે કહ્યું, તમે વૈરાગ્ય અને પ્રેમની વાતો કરો છો, અત્યારથી તે આવી વાતો સાંભળે અને ભણવા ગણવાનું છોડી દે તો? કથા સાંભળીને એને કદાચ સંસાર ઉપર વૈરાગ્ય આવી જાય તો? બ્રાહ્મણે કહ્યું, તમે 12 વર્ષથી કથા સાંભળો છો, તમને વૈરાગ્ય ના આવ્યો, અને એક દિવસની કથા સાંભળીને છોકરાને વૈરાગ્ય આવશે? ગૃહસ્થે કહ્યું, છોકરો કાચી ઉંમરનો છે, તેની બુદ્ધિ કાચી છે. કથા સાંભળીને તેની બુદ્ધિ સુધરી જાય તો મારા ધંધાનું શું થાય? અમારી વાત જુદી છે, અમે તો પાકી બુદ્ધિવાળા, અમે રોજ કથા સાંભળીએ પણ મનની ગાંઠ છોડતા નથી. આવું ન કરો, કથા સાંભળીને મનની ગાંઠ છોડો. બહુ જાણવા કરતાં જે જાણ્યું છે તેને જીવનમાં ઉતારવાના પ્રયત્ન કરો. જ્ઞાન ક્રિયાત્મક ન બને ત્યાં સુધી તે જ્ઞાનની કિંમત નથી. સબરીજીની કથા દિવ્ય છે, એમાંથી તમે કંઈક નિયમ લેજો. આજથી નિશ્ચય કરો કે મેં કથામાં સાંભળ્યું છે, અંધશ્રદ્ધા રાખીને સેવા પૂજા કરવાના. હવે હું રોજ નિયમિતપણે સેવા પૂજા ધ્યાન જપ કરીશ. આમ કરશો તો ધીરે ધીરે મન શુદ્ધ થશે, અનુભવ થશે. સબરીજીનો કેવો પ્રેમ છે, સબરીજીને એવી નિષ્ઠા છે કે મારે પ્રભુ પાસે કંઈ માંગવું નથી, મારા રામ આરોગે તે મારે આંખે નિહાળવું છે. રામાયણમાં સબરીજીનું ચરિત્ર અતિશય દિવ્ય છે. સબરીજીના ઘરમાં શ્રી રઘુનાથજી વિરાજેલા હતા. સબરીજીએ સ્તુતિ કરતા કહ્યું, સંદર્શનમ રામ ગુરુણામપિ મે નહિ યોષિન મૂઢા પ્રેમેયાત્મનઃ હિન જાતિશ સમુદભવા સ્તોતુ ન જાને દેવેશ કિમ કરોમી પ્રસિદ્ધ મે. મહારાજ, મારા ગુરુદેવને પણ આપના દર્શન થયા નહીં, હું તો હિન જાતિની એક સાધારણ સ્ત્રી છું, મને કાંઈ આવડતું નથી. બહુ જ્ઞાન વધ્યા પછી તર્ક વિતર્ક કરે એના કરતાં અજ્ઞાન સારું છે. કેટલાક ભણેલા લોકો વાતો જ બહુ કરે છે, એ પ્રેમથી સેવા સ્મરણ કંઈ કરતા નથી. જ્ઞાની એ પ્રભુ પ્રેમી હોય તો જ્ઞાન સફળ થાય. જ્ઞાન જગતને ઉપદેશ કરવા માટે નથી, જ્ઞાન પૈસા કમાવવાનું સાધન નથી, જ્ઞાન પરમાત્માનો અનુભવ કરવા માટે છે. ષડાંગધી વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્ધમ સુપદ્ધમ કરોતિ હરેર અંગી ધ્રી પદ્મે મનશ્ચેન લગ્નમ તતઃ કિમ. સગરા વેદોનું જ્ઞાન હોય અને છ શાસ્ત્રો આદિ મોઢે હોય તેથી શું? સુંદર ગદ્ધ અને પદની રચના કરતો હોય તેથી શું? જો પરમાત્માના ચરણમાં ચીટ ચોટતું ન હોય તો પછી સગરાનું શું પ્રયોજન છે? આ જ્ઞાનનો શું અર્થ છે? આ સગરું હોય તેથી શું? પરમાત્મામાં પ્રેમ ન હોય ત્યાં સુધી આ સગરું નકામું છે. જ્ઞાન તો પરમાત્મા સાથે પ્રેમ કરવા માટે જ છે. સબરીજી તો બીજું કંઈ જાણતા નથી. તે કહે છે કે હું અભણ છું, પણ સબરીજી બધું જાણે છે, કેમ કે પરમાત્મામાં એમનો અનન્ય પ્રેમ છે. આજે મોટા મોટા ઋષિઓના આશ્રમમાં પ્રભુ પધાર્યા નહીં, સબરીજીને કૃતાર્થ કર્યા છે. સબરીજીએ કહ્યું, નાથ આપે બહુ કૃપા કરી. શ્રી રામચંદ્રજીએ સબરીજીને કહ્યું, મને પ્રસન્ન કરવા માટે બહુ ભણવાની જરૂર નથી, એ માટે બ્રાહ્મણને ઘેર જન્મ લેવો પડે એવું નથી. ગમે તે જાતનો હોય તેને ભક્તિ કરવાનો અધિકાર છે. પુસ્તવે સ્ત્રીત્વે વિશેષો વા જાતિનામાં શ્રમાદય ન કારણમ મદભજને ભક્તિરેવ હિ કારણમ. યજ્ઞ કરવાનો અધિકાર બધાને નથી, ગાયત્રીનો અધિકાર બધાને નથી, વેદ અધ્યયન કરવાનો અધિકાર સર્વનો નથી, પણ પ્રભુની ભક્તિ કરવાનો અધિકાર બધાને છે